તારીખ 9/4/1998 થી તારીખ 16/4/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 136.
એમ કહું કે મારો કા પ્રયાસ ચાલે છે અને બીજા કા કામમાં ઇન્વોલ્વ થાઉં છું ત્યારે મન પ્રયાસ જતો છૂટી જાય છે. ત્યારે એમ કે પ્રયાસ નથી પણ તમે સંતોષાઈ જાઓ છો. તે વખતે પછી મને ગભરાટના પરિણામ ચાલ્યા થોડા. કોઈ પણ જે મારા મોટા દોષો ચાલે છે એના વિશે મને વિચારણા કરતી રહું છું કે જે પહેલા મને વિચારણાઓ કરી નહોતી શકતી એટલી મારામાં જડતા હતી. મને કોઈ પણ વાતનો વિચાર કરવો તો બરાણે કરતી લાંબા ચાલે પણ અને વિચારની અસર પણ ન હતી. હમણાં હમણાં સહેજે સહેજે મને ચાલતી હોય છે એટલે મારામાં થોડો કોન્ફિડન્સ આવતો જાય છે. આ સત્સંગમાં જ્યારે મિતાબેને મને સાવધાન કરી પણ હું મારો કોન્ફિડન્સ ગુમાવા લાગ્યું ને એવી રીતે મને એવું એના કારણથી મને કંઈક ગભરાટ આવવા લાગ્યો. પછી તરત થયું કે આ તો ઉલટાનું આગળ વધવા માટે સંતોષાઈને વધવા માટે વાત કરી છે. પછી એમાં ગભરાવાનું શું છે? કોન્ફિડન્સ જો મારો યથાર્થ હોય તો ગભરાવાનું કારણ હતું, યથાર્થ નહીં હોય ત્યારે જ મને ગભરાવાનું કારણ બન્યું હતું. અને જે કબાટની મેં વાત કરી તો ઘરે લઈ આવી ત્યારે 2-4 વખત એની સામે જોવાનું મન થયું અને બધા જેમ અસ્તવ્યસ્ત બધું પડ્યું છે તે બધું ગોઠવાઈ જશે એ થોડુંક ગમવા પણ લાગી બાકી. ત્યારે મને તરત હું સાવધાન થઈ કે આ તો ઉલટાનો નિરસતા અને આવી જોઈએ અને બોજો લાગવો જોઈએ એના બદલે અમને આ કેમ ગમવા પણ લાગે છે. હજી પરિગ્રહનો પણ હજી રસ પડે ને હજી તારે ક્યાં જવું છે આ સૌ તુચ્છ વાતોમાં ગમવા પણ કરીને. જયારે બીજાનું કઈ જોઉં છું ગમે તે કિંમતી કે ભારે વસ્તુ ત્યારે કઈ પરિણામ નથી ચાલતું. જયારે પોતાનો ઉદય આવે છે ત્યારે નાની વાતમાં પણ સૌ તુચ્છ વાતમાં પણ એને પોતા પણ થઈ જાય છે. આવું કેવું? બપોરના સત્સંગમાં એ વાત આવી હતી કે મુમુક્ષુ પ્રત્યે અપેક્ષા વૃત્તિ રાખવાથી દર્શન માં વધી જાય છે. આ જાતની અપેક્ષા વૃત્તિ મેં મિતાબેન પાસે એક પાસે ખૂબ કરી છે. શરૂઆતના દિવસો વર્ષોમાં સાથે રહેતી હતી બોરીવલીમાં જ્યારે પણ એ મને ખૂબ બધી રીતે મદદ કરતા હતા. એ મદદ કરવાનો જે મને કરતા હતા મને કોઈ પણ રીતે કપડામાં રીતે ત્યારે એનો ઉપકાર માનવા અને ગુણ પ્રમોદ ભાવને બદલે મારા અપેક્ષા વૃત્તિ મારામાં પોસાઈ ગઈ હતી. અને અત્યારે મને છોડાવવા માટે એ પ્રયાસ કરતા હતા ત્યારે મને એવું લાગ્યું કે એમને મારા પ્રત્યે સંકુચિત વૃત્તિ કેમ થઈ ગઈ છે. હકીકતમાં બેસી એમનો મને આ દોષમાંથી છોડાવવા મને પ્રયાસ કરતા હતા તે હું સમજી ન શકતી. એ આજે મને ખ્યાલ આવે તે પહેલા મને લાગતું હતું કે મારે મને કોઈ પણ રીતે આ બહાર કાઢવા માંગે છે ત્યારે મને આ પ્રત્યક્ષા વૃત્તિમાંથી મને છોડાવે આવી રીતે છોડાવે છે. આવી રીતે બેસી મેં એમને ખૂબ વિરાધના કરી નાખી છે.
પછી ભાવનગર 2 વર્ષ આવેલા થઈ ગયા મને. એમાં ભાઈ એવું લાગે છે કે મેં અહીંયા આવીને દેહાતમાં બુદ્ધિ વધારી છે. તબિયતના બાને પણ આજીવના આ બુદ્ધિ વધેલી છે એવું લાગે છે. બપોરે આરામ કરીને પણ ભાઈ આજે આજ બુદ્ધિ વધારવાનું જ કામ કર્યું છે. પછી કર્ણેન્દ્રિયના વિષયમાં પણ રસ લીધો છે. અમદાવાદ બસમાં જવાનું બનતું હતું, ત્યારે બસમાં પિક્ચરના ગીતોની કેસેટ વાગતી હતી ત્યારે રસ લેવાતો હતો. એ પ્રકારે ભાઈશ્રી કર્ણેન્દ્રિયના વિષયમાં રસ લીધો છે, કર્ણેન્દ્રિયના વિષયમાં એ પ્રકારે રસ લીધો છે. મેં ચારુ સાથે સંભોગના પરિણામમાં પણ મેં રસ લીધો છે. જમવામાં એ પરિણામમાં પણ રસ લીધો છે. પાંચે ઇન્દ્રિયના વિષયમાં રસનું પોષણ કર્યું છે મેં. બપોરે સત્સંગમાં આવવામાં મને 2 મિનિટ મોડું થઈ ગયું. બપોરે આજે સત્સંગમાં આવવામાં 2 મિનિટ મોડું થઈ ગયું. 2 વાગે આડો પડેલો, પણ 2:20-2:25 થોડીક આંખ લાગી અને આંખ ખુલી ત્યારે 3માં લગભગ 7-8 મિનિટ બાકી હતી. 2 મિનિટ મોડું થવામાં ને એમાં ગયો. ચાવી લીધી ત્યારે 4 મિનિટ બાકી હતી. ચાવી પડેલી ત્યાં દવાની ડબ્બી પડેલી, એટલે પાછું હું દવા લેવા રોકાણો. એટલે મને એમ કે 4 મિનિટ બાકી છે એટલે હું પહોંચી જઈશ. પછી નીચે વધારે યાદ આવ્યું કે સ્કૂટરમાં બ્રેક નથી લાગતી. પણ જતા ભાઈશ્રી ઓવર કોન્ફિડન્સમાં હું પહોંચી જઈશ એમાં હું 2 મિનિટ મોડો પડી ગયો સત્સંગમાં. આજે ભાઈશ્રી આ જોઈને એવું લાગ્યું કે સત્સંગનું મૂલ્ય હજી આવ્યું નથી મને. એટલે ભૂતકાળમાં પણ ભાઈશ્રી જયારે આપ અહીંયા હાજર નહોતા ત્યારે પણ મને એવી રીતે મોડું ક્યારેક થઈ જતું હતું સત્સંગમાં પહોંચવામાં. બપોરે ભાઈશ્રી જમવા બેઠો ત્યારે ગઈકાલે આ લોકો આવેલા ત્યારે ગુલાબજાંબુ બનાવેલા, તો બપોરે જમવા બેઠો ત્યારે ગુલાબજાંબુ યાદ આવી ગયા અચાનક જમતા જમવાના વખતે. એમ થયું કે ગુલાબજાંબુ બનાવેલા ક્યાં ગયા. પછી તરત જ પરિણામમાં ગભરાટ શરૂ થઈ ગયો. એમ થયું અહીંયા ઝૂંપડી બળે છે અને ગુલાબજાંબુ આ જીવને કેમ યાદ આવે છે હજી. પરિભ્રમણ દેખાયું નથી મેં તો આ પરિસ્થિતિ ન હોય આ જીવની. ભાઈજી આજુ કેમ ભૂલી ગયો, ગયા તો નથી માં ગયા પછી બે રોટલી ને સાતા પડી જવાના છે. આજુ કેમ ભૂલી ગયો, ગયા તો નથી માં ગયા પછી બે રોટલી ને સાતા પડી જવાના છે. ત્યાં ગુલાબજાંબુ યાદ આવે છે આ જીવને હજુ.
फालतू का टाइम जाता है उसका खेद बहुत होना चाहिए। ભલે પાછળથી વિચાર આવે છે તો ફરીને તો ધ્યાન રાખવું જોઈએ ને, સત્સંગમાં અત્યારે વિચાર આવે છે તો હવેથી જાગૃતિ રાખવી, આગળથી પછી જાય
કારખાનું ચાલુ હોય ત્યારે તો ક્યારેક કોઈ ન આવી શકે, બાકી તો રજા હોય ત્યારે તો આવી જ શકાય, પછી એમ છતાં મંદિરે આવવાનું એવું કઈ યાદ જ નથી એવું બધું, એવી રીતે એમાં સમય 3-12 વાગ્યા સુધી બેઠા હતા અમે, પછી કામ પતાવવા કામ ઉપર વજન ના કારણે અમારે પછી ખ્યાલ નથી આવ્યો કે આવી રીતે મતલબ પછી જઈ આવવું કે એવી રીતે એમ એવી રીતે પછી ભણ થઈ ગયું
પ્રમાણે
જાગૃતિ નથી રહી, ક્યાં જઈએ છીએ સત્સંગ પૂરો થયો ત્યારે નીચે ઉતર્યા, જયારે ટેક્સી ને સ્કૂટર માં પેટ્રોલ પુરાવ્યો છે, મારા મગજમાં પાછું પેલું હતું કે મારે કામ, એટલે મેં મને વિચાર્યું બીજું એને તો કઈ કીધું નથી, પણ મને અત્યારે કેમ જતી હશે પેટ્રોલ પુરાવા, એમ કીધું કે 10 કિલોમીટર તો ચાલી ગયું છે પેટ્રોલ પુરું,
ચેન જ પડે નહીં, ક્યાં ક્યાં જીવ વળગ્યો રહ્યો, જ્યાં સુધી અંદર જવાય નહીં ત્યાં સુધી ચેન પડે નહીં. નિદાન એવી રીતે થવું જોઈએ તો અંદર ને ઊંડી ભાવના નું એ સ્વરૂપ છે. બાકી તો અનંત વાર ઉપર ઉપર ને ભાવના કરી છે, પણ પછી કઈ વળ્યું નહીં આપણું. કેમ કે બીજા ભાવો તો જોર કરતા જ હોય, ઉદય ભાવો તો ક્યાંય ધોવાઈ જાય. સત્સંગ ને ધોવાતા શું વાર લાગે, કઈ વાર નહીં. ઉપર ઉપર ધ્યાન દે કેવું છે. જે સંસાર ભાવો અને સંસાર વૈરાગ્ય જ્યાં સુધી ન બને ત્યાં સુધી એની અધિકતા જે વસીલી છે આત્મામાં એ છૂટે નહીં. એની અધિકતા વસેલી છે પછી પરિણામ આવે જ ને, એ જ પરિણામ આવવાના. કેમ કે વજન ત્યાંથી ઉઠાવ્યું જ નથી. મારું શું થશે એની ચિંતા ગળે પડવી જોઈએ. મારું શું થશે પછી તો આયુ પૂરું થશે, મારું શું થશે. પરિભ્રમણની તરવાર કાચા તાપને લટકે છે માથે, ત્યારે પડે કઈ કહેવાય નહીં. એક દ્રષ્ટાંત આવે છે કે ચોર હતો, પકડાઈ ગયો. રાજાએ એને વિચિત્ર સજા કરી. જો આજે આ શહેરને શણગારવામાં આવ્યું છે, દીવા બત્તી લાઈટ ઢાક ધમાલ, અને માથે છાજ્યું બાવલ જેવું મોટું મોટું છાજ્યું, બાવલ આપણે કહીએ જેને, એ તેલનું પૂરેપૂરું ભરીને માથે મૂકી દઈએ છીએ, એમાંથી એક ટીપું પણ નીચે પડ્યું તો તને ફાંસી. અને જો તને એક જ ટીપું નીચે ન પડે તો તને સજા માફ, તારો ગુનો માફ. જોઈ જરા આડી અવડી નજર કરીને આમ જો જોવા જાય શહેરની શોભા બજારને, તો તે ઢોળાયા વગર રહે એને તો એને મોતની સજા થાય. એને બચવું હોય તો એને ક્યાં આડું જોવું નહીં. આ સરસ હતી. એને મોત દેખાતું હતું એટલે એને તેલનું ટીપું પડવાનું દીધું. એમ પરિભ્રમણ દેખાવું જોઈએ. એ તો એક જ મૃત્યુ હતું, આ તો અનંત મૃત્યુ છે. અનંત મૃત્યુની હારમાળા છે પરિભ્રમણ. તો
સવારે અહીંયા ભક્તિની એક કેસેટ વાગે છે, સવારે અહીંયા ભક્તિની એક કેસેટ વાગે છે રત્નાકર પચીસીની. એમાં ભાઈશી એક કડી આવી હતી આજે સવારે. કડીમાં ભાઈશી કડી એવા પ્રકારે હતી કે નેત્ર બાણો ને પયોધર, નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરી યોતણા, છટકે લથે જોયા હતી. આ પ્રકારની કડી એની અંદર આવું સાંભળી સવારે. આ કડી સાંભળીને અંદરમાં એમ પ્રશ્ન થયો કે મેં આવું કર્યું છે? ત્યારે એમ લાગ્યું ભાઈ શ્રી કે મેં પણ આવા અપરાધ કર્યો છે, મેં પણ સ્ત્રીના નેત્રને, હોઠને, ગાલને અને બીજા સ્ત્રીના શરીરના અંગ ઉપાંગોને જોયા છે. આ કડી સાંભળ્યા ત્યારે આવો પ્રશ્ન ઉભો થયો ને એમાંથી આવ્યું અંદરમાંથી કે મેં પણ આવો જ અપરાધ કરેલો છે. પછી એ વખતે એમ નહોતું લાગ્યું મને કે હું અંગારા તરફ આગળ વધી રહ્યો છું, પણ હોંશથી અને રસપૂર્વક મારી જાતને મેં અંદર જંપ લાગી દીધું હતી. એ વખતે મારું શું થશે એવી કોઈ પણ ચિંતા વગર આ બધા કારણોને સેવેલા છે. મારામાં કોઈ વૈરાગ્યનો છાંટો આવ્યો નહીં આટલા વર્ષમાં. પૈસી એટલું જ નહીં પણ રસ્તા પર ચાલવા નીકળ્યા હોઈએ વોકિંગમાં, એ વખતે તિર્યંશોને સંભોગ કરતા જોઈને ત્યાં નજર મારી ચાલી જતી હતી અને એ પ્રકારનું કુતૂહલ પણ મેં કર્યું છે. આવો અપરાધ પણ કરેલો છે આજે. આ બધું જોઈને એવું લાગે છે કે મારા જેવું અધમ કોઈ નથી આ વિશ્વમાં એવું લાગે છે મને. સત્સંગ ભવનમાં પૂર્ણિમાબેન સાથે પ્રૂફ જોવા બેઠો હતો એટલે એમણે કીધું કે મેં જોઈ લીધું છે, તમે જરા ફરીથી જોઈ જાઓ. ત્યારે પછી એમના દોષ મને દેખાતા હતા અંદરમાં, એવા પ્રકારે મને એમના દોષ દેખાયા કે આમનું કામ વ્યવસ્થિત નથી, એમ કામ ગડબડ્યું છે બધું અને અક્ષરે સારા નથી, એવા પ્રકારના પરિણામ અંદર ચાલતા હતા. તરત જ અંદરમાં જોઈને ગભરાટ થવા માંડ્યો કે આ શું ચાલવા માંડ્યું પાછું અંદરમાં. તરત એમ આવ્યું કે એમણે તો મારા કામમાં મદદ કરી છે, કારણ કે મારું કામ પ્રૂફ જોવાનું હતું એ ઓછું કરી નાખ્યું અને એને બદલે હું એમના દોષને એમના અપરાધ જોઉં છું. એમ કરીને તરત જ અંદરમાં ગુંગળામણ થવાની શરૂ થઈ ગઈ, બેચેની થવા માંડી અંદરમાં કે આ કેમ આમ થયું મારાથી. પછી તરત કામ પતાવ્યું જેમ તેમ કરીને પછી ઘરે નીકળી ગયા, કારણ કે મારાથી એ જે ભાવ થયા એ મારાથી સહન નહોતા થતા અંદરમાં કે આ કેમ આમ થયું મારાથી. બેચેની અંદર ખૂબ વધી ગઈ અને પછી તરત ઘર ભેગો થઈ ગયો હું. આવા પ્રકારે માણસી બપોરે એવી રીતે દોષ દ્રષ્ટિના પરિણામ ચાલી ગયા હતા. પછી સવારે રિક્ષાવાળો ભાઈ પૂજાને લેવા નહોતો આવ્યો આજે, રિક્ષા લઈને પૂજાની પરીક્ષા ચાલે છે. સત્સંગ પૂરો થયા પછી ચારુએ મને કીધું કે રિક્ષાવાળા ભાઈ નથી આવ્યા, કે તમે જલ્દી જાઓ અને મૂકી આવો પૂજાને. એક્ઝામનો ટાઈમ એનો 8 વાગ્યાનો હતો. પછી એક વખત સાંભળીને તરત જ એક વખત એમ પરિણામ થયા કે ભાઈ આ ભાઈ કેમ ન આવ્યા, એને સમજવું જોઈએ કે એક્ઝામ ચાલે છે તો તરત ટાઈમસર વખતસર આવી જવું જોઈએ.
એક વખત આવા પરિણામ ચાલી ગયા, તરત જ એમ થયું કે નહીં આજીવે આવા જ ક્રોધ ના પરિણામ કરીને પરિભ્રમણ વધાર્યું છે, હવે આ પરિણામ નથી કરવા આવા. તરત જ એમ થયું કે નહીં ભૂલ એની નથી, ભૂલ આપણી છે, આપણે જ કંઈક એવું નાખીને આવ્યા છીએ કે આ ઉદય આવ્યો છે અત્યારે. તો તરત જ નીકળી ગયો અને પાછો ઘરે લેવા ગયો એને, અને સ્કૂલમાં મૂક્યા એવો. પછી રસ્તામાં જતો હતો ત્યારે એટલા જે પરિણામ ચાલ્યા કે ભાઈ એને સમજવું જોઈએ અને એને આવી જવું જોઈએ, એટલે એ પરિણામને સામે લાવીને જોયું કે ભાઈ આટલા પરિણામ પણ કેમ ચાલ્યા મારા, શા માટે ચાલ્યા મારા આટલા પરિણામ. પછી એમાં ઊંડા ઉતરીને જોયું કેમ કે પૂજાની એક્ઝામ છે ને એ બરાબર એક્ઝામ પૂરી થઈ જવી જોઈએ એવા પ્રકારનો એક અંદરમાં અભિપ્રાય એની પાછળ કામ કરતો હતો, અને એના ભણતરનું મૂલ્ય દેખાતું હતું એની પાછળ કે ભાઈ ભણવું જોઈએ અને ભણતર બરાબર ચાલવું જોઈએ એવા પ્રકારનો એક અભિપ્રાય એની પાછળ છુપાયેલો દેખાતો હતો. આગળ ચાલતા ભાઈ સી એમ ચાલ્યું કે કેમ આની માટે જ પરિણામ ચાલ્યા, બીજાની માટે શા માટે નહીં. તેમાં મારે પણ દેખાયું કે પૂજા મારી દીકરી છે અને એને બરાબર ભણવું જોઈએ એવા પ્રકારના મારા પણ એના પરિણામ સાથે સાથે એની અંદર દેખાયા. ત્રીજું ભાઈ છે એવી રીતે આવ્યું કે રિક્ષાવાળા ભાઈ માટે પરિણામ શા માટે ચાલ્યા, પાછું એમ આવ્યું તો શા માટે એ પરિણામ ફરીથી કેમ આવ્યા મને, કે ભાઈ આપણે એને પૈસા આપીએ છીએ અને એટલે એને વખતસર આવી જવું જોઈએ, એટલે જાણે કે આપણે શેઠ અને આપણો નોકર હોય એવી રીતે એની પર જાણે કે આપણા અધિકારના પરિણામ અંદરમાં દેખાણા કે આપણો અધિકાર છે, આપણે એને પૈસા આપીએ છીએ રિક્ષામાં લાવવા લઈ જવાના તો એને ટાઈમસર આવી જવું જોઈએ, એવી રીતે એની અંદર અધિકારપણાના પરિણામ પણ દેખાણા. તો ભાઈ આ બધું જોઈને અંદરમાં એમ લાગતું હતું કે અંતરમાં મલિનતા ઘણી બધી છે, અને મલિન અંતકરણ રાખીને પવિત્રતા ક્યાંથી આવવાની હતી. બધું જોઈને અંદરમાં પાછી ગુંગળામણ શરૂ થઈ ગઈ અંદરમાં, આ બધું શું છે, હજુ અંદરમાં આ બધું પડ્યું છે, આ બધું ક્યાં લઈ જશે, અધોગતિ બધી નજર સામે છે, અધોગતિ અંદરમાં દેખાવા લાગી, કેવી કેવી અધોગતિ નજર સામે ઊભી છે, અને જ્યાં આ બધું દેખાવા માંડ્યું ત્યાં અંદરથી અંતરાત્મા એનો નિષેધ કરવા માંડ્યો કે નહીં હવે નહીં, હવે બસ થઈ, હવે નથી કરવું આવું કઈ. અંદરથી જાણે આત્મા થાકી ગયો હોય એવા પ્રકારના પરિણામ ચાલ્યા હતા અંદરમાં, હવે બસ થઈ ગયું.
પ્રયોજન સિવાય પછી પ્રયોજન વગરનું જે મને સ્મરણ આવી ત્યારે મને લાગી પછી હજી મારામાં કુશળની વાસના પડી છે. આજે બપોરના સત્સંગમાં વૈશ્વિક મને બે ત્રણ વખત ઝોકા આવી ગયા હતા. બપોરે આરામ નહોતો કર્યો એટલે રાતના પણ ઊંઘ ઓછી આવી હતી, પણ ઝોકા તો પણ અસરળતા સેવી એટલે એનું નિવેદન પણ ન કર્યું. પછી
પહેલી વખત આંખ ખીરાય એટલે મોઢું જોઈ નાખવામાં ન વાંધા. અપનત્વ હૈ ઇસલિયે આકુલતા હોતી હૈ.
તોડવાની ટ્રાય નથી થતી કે આ મારે તોડવો છે, હું અંદર થી ના થતું મને
નુકસાન નથી લાગતું. નુકસાન લાગવું જોઈએ અને અભિપ્રાય બદલવો
જોઈએ. બીજું હું પપ્પા જયારે બી ઘરે કોઈના બી દોષ કહેતો બેસી તો ત્યારે મારા કાન ત્યાં વહ્યા જાય છે બેસી, અને એ રીતે પણ મારે પલક્ષ થઈ જાય છે.
એવો રસ બહુ લીધો છે નાનપણથી, એવો રસ બહુ લીધો છે ને.
બીજું કોઈ બી મને દોષ કહેતો હોય ને તો ત્યારે ઈ જયારે કહેતો હોય ને અને મારામાં હોય પણ મને એમ ખબર ન હોય કે આ દોષ મારામાં છે, એટલે એના કારણે મને ઈ જે કહેતો હોય એના પ્રત્યે દ્વેષના પરિણામ થઈ જાય છે, ત્યારે હું અંદર નથી જતી કે આ દોષ મારામાં છે કે નથી, એ પણ નથી જોતી હું.
એટલું બધું પરલક્ષ છે વધારે પડતો. પછી સત્સંગથી ફાયદો ક્યાંથી થાય?
संयोगों की चिंता के कारण से वैसे ही मैंने कितने कितने खराब परिणाम कर डाले हैं बीच में, और कितने कितने परिणाम मैंने अपने खराब किए हैं बलि बढ़ाने के लिए। तो वैसे ही शाम को मैं आपको बताता था ना कि पापा राजी हो गए हैं, मेरे को आगरा बुला आगरा आने की बात हो गया है। तो उस समय मैं बात करता था तो मीता बहन ने मेरे से बोला कि तू आगरा जाना ही खुशी में, कहीं अपना टिकट का तारीख मत भूल जाइयो। तो मेरे को ऐसा विचार, फिर मेरे को उसी समय ख्याल आया कि अभी फिर दोबारा से वही उदय आ गया है संयोग की अनुकूलता का और कुसंग का, तो क्या अभी मेरे को अभी से सतर्क हो जाना चाहिए, नहीं तो फिर मेरा वही स्थिति आने वाला है दोबारा से, फिर दोबारा से कहीं ऐसा परिस्थिति नहीं बना मेरे साथ में, मेरे को अभी से चेत जाना चाहिए।
परिणाम चलते हैं, इसमें देखते हैं कि जैसे संसार भावना, अनित्य, सगन, जो बारह भावना का स्वरूप है, अनित्य भावना, अशरण भावना, संसार भावना, एकत्व अनंत भावना का स्वरूप का भी चिंतन करते हैं दिन भर, फिर भी जहाँ जहाँ कौतूहल वृत्ति होता है उसमें कुछ तो ऐसा भी होता है, जैसे जब जिस समय में कौतूहल बुद्धि हो रहा है उस समय भी पता लगता है, उस समय में निषेध आता है कि क्यों करते हैं ऐसा, क्यों हो रहा है ऐसा, इस तरह से भी निषेध आता है। कई कई परिणाम ऐसा लगता है कि हो जाने के बाद पता लगता है, कुछ हो गया तो बहुत उसमें आकुलता, खेद भी होता है कि ऐसा क्यों होता है। अभी ये सब दिन भर में ये परिणाम विकल्प में भी ऐसे ज़्यादा विकल्प किसी विषय में भी चलता है तो उसमें भी आकुलता दिखता है। खाने पीने के विषय में तो तीन बार खाने में कोई आधा घंटा से ज़्यादा समय नहीं लगता है, ऐसा दिखने नहीं आता है। कोई रश बहुत ज़्यादा परिणाम में देखने में भी नहीं आता है। फिर भी जिस तरह का जो भूल लगना चाहिए या जिस तरह का काम मुमुक्षुता जिसका जो स्वरूप है जैसा होना चाहिए ऐसा देखने में नहीं आता है। तो आज दोपहर के सत्संग में विषय लिया था तो उसमें एक बात आया कि जो आकुलता वगैरह जो निषेध आता है जिस समय में परिणाम हो रहा है उसी समय में निषेध आता है तो उसका थोड़ा और भी डीप में जाके निषेध आना चाहिए। जो परिणाम हो रहा है ये नहीं होना चाहिए, उसका और भी डीप में जाके इसका निषेध आना चाहिए इसका देख के। एक तो ये बात आया था, और जैसे कोई मार्गदर्शन हो किस तरह से आगे बढ़ना हो।
स्वाभाविक बात तो ऐसी है कि जितना लाभ दिखे उतना अब उस काम का रस तीव्र हो जाए। हमारा काम जो है उसमें हमको कितना लाभ है वो बात हमको भाषित होनी चाहिए, तभी तो रस बढ़ेगा। रस नहीं बढ़ता है तो ऊपर ऊपर से चलना होता है।
दिन भर के परिणाम में ज़्यादातर समय इसमें गुजरता है ये देखने में आता है कि कोई दूसरे वृत्ति कोई ऐसा देखने में नहीं आता है, फिर भी होते हुए दिखता है उतना निषेध बढ़ता है। फिर भी जो एक आकुलाहट और बेचैनी जो महसूस होना चाहिए वो नहीं दिख रहा था।
तो मतलब क्या कि जो उग्रता आनी चाहिए जितना रस से वो काम होना चाहिए उतना रस से नहीं हो पा रहा है, ये तो है ना।
इसके लिए खास करके हरे भावना में जो संसार भावना खास करके वो जरा ज्यादा ये करता है, इफेक्ट करता है कि परिभ्रमण किस तरह से हमारा हुआ है, अनंत और अनंत काल में कितने कितने जगह में हमको परिभ्रमण करना पड़ा है। विषय थोड़ा लगता भी है, चोट भी लगता है तो उसको ज़्यादा ज़्यादा लेते हैं। दोष देखने के विषय में वैसे जो बात है उसको और दी जाए, जैसे कोई कुतुलवृत्ति हो रहा है उस समय में हम निषेध कर दिया तो वो वृत्ति तो उस समय में संक्षेप हो गया, तो नहीं हुआ, खत्म हो गया भाव, ऐसा खत्म हो गया, भाव ही नहीं हुआ फिर। पर इसमें जैसे दोपहर में जो बात आया चला उसमें लगा कि उसमें भी फिर भी उस विषय को देखना चाहिए कि क्यों ऐसा वृत्ति हुआ हमारा, टिक जाना चाहिए
इसके पीछे अभिप्राय को देखना,
वो तो प्रयास चालू करेंगे किया है। इसके सिवाय और कोई आगे बढ़ने के लिए
और एक पर तीसरा तो कोई है ही नहीं। अगर स्व में परिणाम नहीं चलता है, स्वाश्रय से नहीं चलता है तो पराश्रय से तो चल ही रहा है। वो पराश्रय का निषेध कितना आता है देखो, और इसके पीछे क्या अभिप्राय है। तो इतना प्रमाण में पुरुषार्थ उपड़े, लाभ में तो एटलू है कि अनंत काल नो अनंत सुख मळे। आपणो तो लाभ नुकसान नी टर्मिनोलॉजी शू छे अहींया, दुख अने आकुलता ते नुकसान छे, अशांति ते नुकसान छे, सुख शांति ने आनंद ही लाभ छे। अपनी टर्म तो एटली छे, એટલે હવે પણ સમજાતો છીએ કે નહીં આપણે? જ્યારે આપણે સમજ્યા છીએ કે આ માર્ગમાં આપણે જો સફળ થઈએ, માર્ગ પ્રાપ્તિમાં જો સફળ થઈએ તો આપણને અનંતો લાભ મળે અને અનંતા નુકસાનથી બચીએ, તો આપણો સ્વકાર્ય કરવામાં ઉત્સાહ એની ડિગ્રી એના પ્રમાણમાં ઊભી થાય। એમનો ફરિયાદ શું છે, કમ્પ્લેન શું છે? કમ્પ્લેન એ છે કે આમાં વિચારો તો બધા જ કરીએ છીએ પણ છતાં કામ તો થતું નથી, એમને અમે કંઈ આગળ ચલાતું નથી। એટલે એનો અર્થ શું છે કે જે ડિગ્રીએ કામ થવું જોઈએ ડિગ્રી નથી થતું, અથવા દિવસભર પરિણામ તો બહાર જાય છે, હવે આપણે એનું નુકસાન એ વખતે સમજાય છે કેટલા નુકસાનમાં જઈએ છીએ, તો ફરક પડી જાય બધો। જીવનો એવો સ્વભાવ છે કે નુકસાનમાં ઊભો ન રહે, થોડું પણ નુકસાન બરદાસ્ત કરવું એ જીવના સ્વભાવમાં નથી। પાણીનું માટલું ફૂટી ગયું હોય તડ પડીને ખબર પડી કે પાણી કેમ ઘડીકમાં અધૂરું થઈ ગયું, આપણું નીચે પાણી આવેલું જાય છે કે પાણી ક્યાંક તળમાંથી જાય છે દેખાતું નથી, તો પાણી જતું ચાલ્યું જાય આપણે તરત બદલી નાખીએ માટલું, એના કામ પાણી ચાલ્યું જાય છે, થોડું પાણી વીવ જાય તો કંઈ એમાં કંઈ મોટી કિંમત નથી, છતાંય ત્યાં આપણે જવા નથી દેતા, તો આ તો ઘી જવા દેવાની વાત છે। જીવ પાણી જવા દે એવો નથી, તો એ જ માટલામાં ઘી ભર્યું હોય ને ઘી આવેલું જતું હોય અને નજર સામે આવેલું જતું હોય કેવી રીતે જોઈ રહ્યા જોવે, તરત જ બદલી નાખે એમ પોતાની શાંતિ અશાંતિનો સવાલ છે કે પરિણામ અંદર નથી જતા અને બહાર જાય છે આ ભૂમિકામાં, પણ એની આકુલતાનું શું, એની અશાંતિનું શું? જ્યાં સુધી આકુલતાને અશાંતિ ન લાગે ને ન વિદાય ત્યાં સુધી ત્યાંથી હટવાનો યથાયોગ્ય પુરુષાર્થ ન આવે, અથવા ત્યાંથી હટવાના પુરુષાર્થ સંબંધી જે નો પુરુષાર્થ ન થતો હોય, કેવો પુરુષાર્થ કરવો, શું પુરુષાર્થ કરવો એ ખબર નથી, તો એની મૂંઝવણ આવ્યા વગર ન રહે, મૂંઝવણ ઊભી થાય, આકુલતા તો ન જ જોઈએ, અશાંતિ તો ન જ જોઈએ, એમાંથી વેદના ઉપડે, મૂંઝવણમાંથી વેદના ઉપડે, એમ થાય છે. પણ થાય છે શું કે જે મન કસાયની શાંતિ છે, મને તો ગોસાલભાઈ કીધું એ પ્રમાણે એમના પરિણામો દિવસભરમાં બીજે નથી જતા. જે કાંઈ વાંચે છે, વિચારે છે, સાંભળે છે, એમાં ને એમાં પરિણામ લાગ્યા રહે છે. મોટી અશાંતિ નથી એમાં,
બરાબર,
એમાં કોઈ તીવ્ર અશાંતિ તો નથી. તો એ મંદ કસાઈની શાંતિમાં અશાંતિ નથી લાગતી, એટલે એમાં ને એમાં અટકવું તો નથી થતું ને. આ ચેક કરવું જોઈએ.
અશાંતિ લગતા ઉતના ટોલરેબલ લગતા હૈ, અશાંતિ લગતા ઇતના નહીં લગતા કે જો હમ ટોલરેટ નહીં કર સકે.
હાં,
ગમાપના લગતા હૈ, ગમાપના નહીં લગતા હૈ, પર ઉતના નહીં લગતા કે જો હમારે ટોલરેન્સ કે બહાર ચલે જાય.
નહીં, ઉસમેં ભી આપકા જો યે સ્વાધ્યાય સત્સંગ આદિ વિષય જો વિકલ્પ ચલતા હૈ ઉસમેં અશાંતિ લગતા હૈ કે?
ઉસમેં અશાંતિ લગતા હૈ, હંગામા પડતા હૈ, ઘબરાહટ લગતા હૈ, પર ઇતના નહીં લગતા કે જો હમ ટોલરન્સ કે બહાર ચલે, ટોલરેટ કર લેતે હૈ, વો હમ ટોલરેટ કરતે હૈ,
વો નહીં હોના,
ટોલરેટ હોતા હૈ હમારે સે, એસા નહીં હોતા કે જૈસે ટોલરન્સ કે બહાર ચલે જાય.
જો ભાવ હોતે ઉસમે એકત્વ તો હોઈ જાતા હૈ, એકત્વ હૈ વહી પરિભ્રમણ કા કારણ.
એક બાર એસા પરિણામ આયા ભાઈશ્રી કે જૈસે હમ જિસ જૈસે કલકત્તા કા ભાવ આ ગયા થા મેરે કો, તો હમ એ કહ્યા કે હમકો કલકત્તા કા ભાવ કૈસે આયા, જબકિ હમકો તો યહાં શ્રી ગુરુ હમકો યે સંસાર સમુદ્ર સે નિકાલને કા હી કરતે હૈ, યહાં સે ખીંચ કે નિકાલના ચાહતે હૈ, હમ વહાં પર જાતે હૈ, તો મેરે કો એસા ભાવ કૈસે આયા. તો ઉસમે બહોત બહોત વેદના, ટોલરન્સ કે બહાર કા વેદના લગને લગા, પર વો સબ વો ભાવ જીતના ચલતા હૈ વો ઇતના એક તરફા નહીં ચલતા હૈ, કભી કભી ઇસ તરહ કા ભાવ આતા હૈ, બહોત આયા કે હમકો કૈસે ઇસ તરહ સે હમકો સંસાર સે નિકાલતે હૈ, ઉનકે પ્રતિ મેરે કો યે ભાવ નહીં આતા, હમ સંસાર મેં જાના ચાહતે હૈ, યે ક્યા મેરા મેરા પોઝિશન હૈ, ઇસ તરહ કા કૈસે ભાવ, હમકો આતે હી ક્યું હૈ વો કલકત્તા જાને કા ભાવ, હમકો તો કલકત્તા મેં હૈ ક્યા, હમકો તો પૂરા સંસાર સમુદ્ર મેં ડૂબ જાના હૈ, ઇધર હમકો નિકાલતે હૈ, ખીંચ ખીંચ કે નિકાલતે હૈ, હાથ પકડ પકડ કે નિકાલતે હૈ, ફિર ભી હમકો ઉધર જાને કા ભાવ આતા હૈ, ઇસ તરહ સે પર યે ભાવ સબ એસા નહીં હોતા ભાઈ જી, હમ એક એક મતિ સે એક ગતિ સે યહાં સે નિકલ જાએ, યહાં સે હટ જાએ, એસા નહીં હોતા હૈ, પોઝિશન નહીં બન પાતા.
ઇસકા કારણ કે જીતના લાભ નુકસાન દિખના ચાહિયે ઉતના નહીં
દિખતા નહીં હૈ,
વરના વો ડિગ્રી આયે બિના રહેતી નહીં. જૈસે આપકા વ્યવસાય કરતે હૈ, અભી એક કેસ એસા આયા આપકે પાસ, અભી એ કેસમાં અગર આપ સક્સેસ હોતે હૈ તો કેસ કા વોલ્યુમ બડા હૈ, એમાઉન્ટ બડી હૈ, આપકો 25% યા 50% દે દેંગે. અબ મામલા હૈ 2-5 કરોડ કા, કિતના કરોડો કા મામલા હૈ, ઓર આપકો 25-50% સક્સેસ કે સામને મિલતા હૈ, તો આપકા જો હોસલા હૈ ઉસ કામ મેં વો કિતના બઢ સકતા હૈ? તો યે તો અનંતા હૈ, યે તો લિમિટેડ એમાઉન્ટ હૈ. આપકો જો કરોડ 2 કરોડ મિલને વાલા હૈ, ક્યોંકિ ઉસકે પીછે આપકા એક સેકન્ડ મેં કેલ્ક્યુલેશન હો રહા હૈ કે હમારા પૂરા જીવન ચલ જાયેગા. અગર હમકો એક કેસમાં 2 કરોડ મિલ ગયા પ્રેક્ટિસ કા, એક હી કેસમાં, તો હમારા તો પૂરા જીવન નિકલ ગયા. તો આપકો હોસલા કિતના બઢતા હૈ ઇસ કામ કે પીછે, કિતને આપ તૈયારી કરેંગે? તો યે તો અનંતકાલ કા એક કામ હો જાતા હૈ, ઓર વો ભી અનલિમિટેડ સુખ, અનલિમિટેડ શાંતિ, અનલિમિટેડ આનંદ. તો ઉસકે પૈમાને મેં હોસલા બઢના ચાહિયે કે નહીં છોડના ચાહિયે, યે બાત. કિતને નુકસાન સે બચતે હો વો ભી નહીં ભાષિત, કે અનંત પરિભ્રમણ સે બચ જાતે, ભયંકર દુઃખો સે બચ જાતે. નુકસાન અનંતા હૈ ઉસસે બચતે હૈ, લાભ અનંતા હૈ ઉસકો પાતે હૈ. दोनों बात है, एक साथ डबल काम है। जैसे ऐसे काम में आप सब गौण कर देंगे, वो केस लड़ने में आप सब कुछ गौण करेंगे, गौण करेंगे कि नहीं करेंगे। नहीं देखो, हमको अभी कोई फुर्सत नहीं है, इसका स्टडी करना है, हमको अभी तैयारी करनी है, वैसे ही इसमें हो जाता है। सवाल ही दूसरे परिणाम आने का अवकाश ही नहीं रहता ना, फिर ये बात होती है। अब क्या होता है कि दूसरे आते हैं, आपको हटाना पड़ता है,
हटाना पड़ता है
जब तो वो आने का अवकाश ही नहीं रहे, ये परिस्थिति होनी थी। ऐसे बात
श्री, आज दोपहर में वॉकिंग में चर्चा करता था ना कि अर्षद भाई से झगड़ा करने द्वारा से गया था, तो वैसे घर जाने के बाद ऐसा विचार आता था कि काम क्यों नहीं होता है, ऐसा विचार कर रहा था। घर पे जाने के बाद ऐसा विचार आ रहा था कि काम क्यों नहीं हो पाता है मेरा, तो उस समय मेरे को एक बात याद आया, अर्षद भाई ने आज मेरे से एक अच्छा बात बोला था, भले वो अपनी तरफ गलत थे पर मेरे लिए एक अच्छा बात बोला उन्होंने कि तुम लोग तो क्या मुमुक्षु लोग हो, इधर सत्संग के लिए आते हो, तो तुम लोग को इतना विकल्प क्यों चलता है, इतना सब बात करने का विकल्प क्यों चलता है। तो इससे मेरे को विचार आया कि मेरा बहुत बड़ा गड़बड़ी है, यहाँ पर आने के बाद मेरे पे इतना कम समय है और इतना बड़ा काम मेरे को करना है, उसके बाद भी मैं ऐसे फालतू छोटे प्रसंगों में अपना समय बर्बाद करता रहता हूँ, और फिर आपको अपना होशियारी दिखाता हूँ, मैंने ऐसे बोला उनसे, फिर आपको अपना होशियारी बताता हूँ कि मैंने उनसे ऐसे बोला, ऐसे बहुत बड़ा गड़बड़ है। वैसे मेरा विचार आता था, वैसे मैं आपका बहुत बड़ा दोस्त हूँ, वैसे बहुत ज़्यादा मैं मतलब आप कितना समझाते हैं तो भी वैसे आपकी बात नहीं समझता हूँ, ध्यान नहीं जाता बिल्कुल भी, वैसे फालतू समय खराब करता रहता हूँ, मेरे को लगता था इस तरह अगर समय नहीं खराब करूँगा, अगर एक धारा से ऐसे विचार करूँ ना अपने परिणामों को दोस्तों का, तो क्या वैसे बेर ना आ सकता है, वैसे इस तरह से अपना समय खराब करता रहता हूँ इधर आने के बाद फालतू प्रसंगों में, कारण से वैसे ही बहुत गड़बड़ी रहता है मेरा।
हित हित की दरकार बहुत होनी चाहिए, बहुत होनी चाहिए, वरना तो परिणाम इधर उधर जाएगा ही जाएगा।
ऐसे क्या है कि मन कसाई का भी ऐसे परिणाम इधर हो जाता है, तीन टाइम सत्संग मिलता है ना, फिर इधर तो परिणाम अच्छा रहता है, उधर जाके तो खराब होता है, इधर आने का लगता है, फिर इधर आने के बाद क्या तीन टाइम सत्संग मिलता है, तो क्या ये सोचता हूँ कि अभी हो जाएगा, काम करूँगा ऐसे करके अपना टाइम खराब करता रहता हूँ। उन्होंने तो वैसे मेरे चलाकर ये भी बोला कि तुम लोगों के सत्संग में तो ये वाला परिणाम का चर्चा ही बहुत चलता है कि अपने विकल्पों को छोड़ देना चाहिए, सब फालतू विकल्पों को छोड़ देना चाहिए, फिर भी क्या तुम लोग क्यों इतने विकल्प करते हो।
ठीक है, वो बात तो ठीक है,
खाने पीने की जो वस्तु होती है ना, उसमें स्तन स्पनी का भाव पकड़ में आता है, तो उससे ऐसा लगता है कि शरीर की सावधानी का साथ में अभिप्राय रहता है।
अभिप्राय कैसा रहता है?
शरीर से एकत्व का।
हाँ।
तो अंदर से ही आया कि एकत्व को हम बहुत दृढ़ कर रहे हैं उसको, तो इससे तो हमारी मान की पुष्टि और होने वाली है अज्ञान की और मान की। तो ऐसे तो हमारा अज्ञान कभी मिटने वाला है नहीं है। तो उसमें अपना बहुत बड़ा नुकसान देखा था। कई प्रसंगों में तो जिस चीज़ से अपना नुकसान दिखता है शरीर का, तो जिस चीज़ को खाने से नुकसान दिखता है तो उसको लेके भी प्रयास करके उसे तोड़ा था कि हमें कोई ऐसा उल्टा अभिप्राय नहीं बांधना। और सारी श्रृंखला इसी से चालू होती है, एकत्व से ही। शरीर के प्रति पहले एकत्व करते हैं तो सारा झमेला खड़ा होता है, उतनी उतनी सावधानी का भाव अंदर में बढ़ता चला जाता है। आपने बोला था कि प्रवृत्ति अपनी ओछी करनी चाहिए, तो उसमें भी थोड़ा ध्यान दिया कि हमें ज़्यादा अपनी ज़रूरत नहीं बढ़ानी है। ज़रूरत ज़्यादा नहीं बढ़ानी है, खाने में पीने में सब जगह में अपनी प्रवृत्ति और संकोच करना है, नहीं तो उतनी आशा अपेक्षा बढ़ने ही वाली है। तो उसका भी हम प्रयास करते हैं कि अगर हमारी एक सब्जी रोटी से काम चलता है तो हमें ज़्यादा झमेला नहीं करना है। अंदर से रुकावट का कारण देखा, ये ऐसे जे रुकावट का कारण देखा कि हमारा एकत्व तो अज्ञान दृढ़ होता चला जा रहा है।
टोन में आवाज ना करे ત્યારે અંદરમાં હજી માનને ઠેસ પહોંચે છે હજી। આજે સાંજે જ હજી એવો એક પ્રસંગ બનેલો, હું સ્કૂટર લઈને ઘરે આવતો રહ્યો વોકિંગમાંથી, મને ખબર નહીં ચારું પાસે પૂક નથી એની, સ્કૂટર નથી એનું, હું એમને એમ નીકળી ગયો ઘરે આવી ગયો, એની પાસે સ્કૂટર નહોતું એટલે એ રહી ગઈ એમને એમ ત્યાં। ઘરે આવીને હું તો મારું કમ્પ્યુટરનું કામ લઈને બેઠો હતો અને કૃપાળદેવના 20 દોરા ની કેસેટ ચાલુ કરી હતી, ત્યાં તરત એણે આવીને કીધું કેમ તમે લીધા વગર વયા ગયા એમને, એમ જરા એવા ટોનમાં વાત થઈ તો અંદર મને જાણે અંદરમાં ગમ્યું નહીં એક સેકન્ડ માટે, અને અણગમાના પરિણામ ચાલી ગયા। એટલે કૃપાળદેવને 20 દોરાની કેસેટ ચાલતી હતી એટલે પછી પાછું એ સાંભળવામાં જે ભાવ આવતા હતા આવે છે ને અહમભાવથી રહિત નહીં, એટલે એ પ્રકારના પરિણામ અંદર દેખાતા હતા, તો અંદર અંદર રડવું આવી ગયું એમ કે શું આ જીવ વારંવાર આવી ભૂલ કર્યા કરે છે, હજી ક્યાં સુધી આમને આમ માનને પોષણ આપ્યા કરું છે આ જીવને। પછી એ ચાલતું તો પછી 3-4 વાક્યો ટાઈપ કરીને કમ્પ્યુટર બંધ કરી દીધું, કારણ કે મન પછી લાગ્યું નહીં એમાં ટાઈપિંગ કરવામાં। આવી રીતે જે ભાઈ શ્રી માન હજી અંદરમાં ઘણું હોય એવું દેખાય છે।
એ 20 દોરા છે
જી હોય છે
એમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ થવું
જોઈએ,
તો માને ગળી જાય ને દર્શનમાં ગળી જાય બધા દોષ ગળવા માંડે છે। તીવ્રપણે અસર આવે તો લંબાઈ જરા જે તરત ને તરત ગડબડ થાય છે એની થઈ. લંબાવી જોઈએ, લંબાતી નથી બરાબર એમાંથી નીકળવામાં મુશ્કેલી પડે એવી લંબાઈ.
કાલે જમતા જમ્યા પહેલા મમ્મી શાક સુધારતી હતી, બેસી તો ત્યારે બહુ મને ભૂખ લાગી ગઈ, બેસી તો ત્યારે મમ્મી પ્રતિ દ્વેષના પરિણામ થયા. તો મેં મમ્મીને કીધું તમે અત્યારે આ મૂકી દો અને મારી આરે જમો. પછી મમ્મીએ ના પાડી, તો મમ્મીએ કીધું કે તું પપ્પાને કે, મેં પપ્પાને કીધું તો પપ્પાએ પણ ના પાડી. બેસી તો બેના પ્રત્યે દ્વેષ આવી ગયો હતો અને એમ પણ મેં કહી દીધેલું કે હું બેડરૂમમાં અંદરથી લોક કરી દઈશ ને પછી ખોલીશ જ નહીં, બપોરના સત્સંગના ટાઈમે સીધું ખોલીશ. એવી રીતે દ્વેષના પરિણામ આટલા લંબાઈ ગયા તમારથી.
ભૂખ કોને લાગી હતી?
શરીરને. બેસી ત્યારે કઈ પકડાયેલું નહોતું કે આ મારી જીત છે, અસરતા છે. બેસી પકડાયેલું પણ એની કઈ અસર નહોતી થતી.
એ લોકો સાથે જમવાનું હું શું તારે કારણ હતું?
ભૂખ
તને લાગી હતી તો ભૂખ તારે જમવાની વાત હતી, એ લોકોને જમવાનો ક્યાં સવાલ?
પરમ સત્સંગ સાંભળતા હોય તો પણ જો દર્શન મો જરાય ન ગળ્યો હોય કે તીવ્ર વેદના આવવાથી જેમાં
ખાલી ઉપર થી ચાલવાથી કઈ દર્શન મો ગળે નહીં, એ પછી શું થાય? ટ્રેડિશનલ થઈ જાય, રૂઢિગત. ટ્રેડિશનલ એટલે રૂઢિગત થઈ જાય. એમ બીજા લોકો કોઈ પ્રતિક્રમણ કરી લે છે, કોઈ પોહા કરી લે છે, કોઈ પૂજા ભક્તિ કરી લે છે, એમ આપણે સ્વાધ્યાય કરી લઈએ એવું એના જેવું થઈ જાય, અસર ન આવે કાંઈ.
બધા કશાય મંદ પડ્યા હોય તો પણ?
કશાય મંદ પડે પછી તો તીવ્ર થતા વાર નહીં લાગે, જરાક કારણ મળે ને તીવ્ર થઈ જાય. દર્શન મોકળવા માટે તો વ્યવસ્થિત કામ છે થવું જોઈએ.
તીવ્ર વેદના આવે તો જે
નહીં તો કદાચ થોડો ગળે તો પછી તીવ્ર થતા વાર લાગે નહીં. તો અહંભાવ થાય, કસાય મન થાય એનો અહંભાવ થાય, પાછો દર્શન મોતીવ્ર થાય, અહંભાવ થાય એટલે એમ બને.
પ્રશ્ન પૂછ્યો છે.
કેવી રીતે પ્રત્યેક ઉદયકો આપણે આપ નિષ્ઠા સાધન બને.
ઉદયમાં પોતાનું મમત્વ એ અહિત કરે છે. અહિત કેવી રીતે કરે છે એ સમજો, તો હિત કેવી રીતે કરે છે એ પણ સમજાય. ઉદયમાં જે મમત્વ કરે છે, પોતાપણું કરે છે અને રાગદ્વેષ કરે છે, ઇષ્ટ નિષ્ઠાણ કરે છે, એટલે નવા કર્મ બંધાય છે, અહિત થાય છે. એથી ઉલટું ઉદયમાં પોતાપણું નહીં થવું જોઈએ અથવા ઇષ્ટનિષ્ઠપણું નહીં થવું જોઈએ. જેમ કે કાલે સ્વાધ્યાય આપણે ચાલ્યો કે વિજ્ઞાનનો ઉદય આવે છે. જ્ઞાને છે તો સ્વરૂપમાં જોડાય છે. મુમુક્ષુ શું કરે કે જે જ્ઞાની પુરુષોએ જે પ્રકારે અખંડ નિશ્ચય રાખીને સમ્યક પ્રકારે એ વેદનાને વેદી છે, તો એ વિષયનું સ્મરણ કરીને અને પોતાની ભૂમિકાનો પુરુષાર્થ કરીને વેદનામાં ન જોડાય અથવા ઉદયમાં ન જોડાય તો પોતાનું આત્મકલ્યાણ થાય. સીધી સાદી વાત એટલી છે કે ઉદયમાં જોડાય તો નવા કર્મ બંધાય, ઉદયમાં ન જોડાય તો નવા કર્મ ન બંધાય. ન જોડાવાનું બે વાત છે, કાં તો આત્મામાં જોડાય, કાં તો જેને આત્મા પ્રગટ કર્યો છે એવા જે જ્ઞાની છે એમનું સ્મરણ કરીને, એમને કરેલો જે પુરુષાર્થ, એમને રાખેલો જે નિશ્ચય એ સ્મરણમાં લઈએ તો ઉદયમાં ન જોડાય. એવી રીતે આગળ આપણે એક પત્ર વાંચી ગયા સુભાગભાઈ, કે રામચંદ્રજીના વનવાસનો એક દિવસ પણ આપણને દુઃખ પડ્યું નથી, પાંડવોના વનવાસની એક ઘડીનો દુઃખ પણ પડ્યું નથી અને ગત સુકુમારની એક પળ જેટલું દુઃખ આપણને નથી પડ્યું, તો પછી ઉદય પ્રતિકૂળ ઉદયમાં દુઃખી થવાનું શું કારણ છે? તો એમને એ મહાપુરુષોનું જે ચરિત્ર છે એનું સ્મરણ લીધું, એમનો આધાર લીધો, નહીંતર ઉદયનો આધાર લેવો જ પડે અને ઉદયનો આધાર લ્યો તો પરિણામ બગડે. ઉદયનો આધાર નથી લેવાનો, આધાર બદલવાનો છે. કાં સ્વરૂપનો આધાર લ્યો, કાં સ્વરૂપ પ્રાપ્ત એવા આત્માનો આધાર લ્યો, બે માંથી એકનો આધાર લ્યો.
એક વાઈસે આપને બોલા થા કે
જેમ કે તમને કુટુંબ પરિવારમાં પ્રતિકૂળ ચાલે છે, લોકો ઉદય ગણાય ને, એ વખતે વિચારવાનું છે કે જો મને કુટુંબ પ્રત્યે મમત્વ છે, એ મમત્વ કરવાથી જો શું ફાયદો છે, શું કરવા મમત્વ કરું છું, પરિસ્થિતિ ચોખ્ખી છે, મમત્વ ન કરાય એવી, દ્વેષ કરવાનો સવાલ નથી, પણ પોતે મમત્વ તો છોડી શકે છે. અથવા જે ઉદય આવ્યો એ પૂર્વકર્મનો કરજ પૂરું કરવાનો છે, ત્યાં પછી ક્યાં સવાલ છે, અસમાધાન રાખવાનો ક્યાં સવાલ ઉભો થાય. જે ઉપદેશ જે બોધ આપણે સાંભળ્યો છે એટલું જ ની સ્વીકાર્યો છે, સંમત કર્યો છે, ઉદયમાં એને લાગુ કરવો એ પ્રયોગ છે.
બોલા થા ના કે જો મુમુચ્છુ વેદના સે જિસકા પ્રસાર હુઆ વો યા જો પ્રયોગ પ્રયોગ મેં ચલ લિયા હૈ તો ઉસી કે સાથ સત્સંગ કરના ચાહિયે તો અગર વૈસા સત્સંગ નહીં મિલે તો ફિર
તો સ્વાધ્યાય કરના. સત્સંગ નહીં મિલે તો અસત્સંગ તો કર્તવ્ય નહીં હૈ, કુસંગ ભી કરને યોગ્ય નહીં હૈ. સ્વાધ્યાય કરના, સત્સંગ મિલે વહાં તક સત્સંગ કરના, યથાર્થ સત્સંગ મિલે તો, યથાર્થ સત્સંગ નહીં મિલે તો સ્વાધ્યાય કરો.
હમે અભી સે બડી ઘબરાટ સી ઉડ ગઈ અંદર મે, હા અભી સે બડી ઘબરાટ સી ઉડ ગઈ અંદર મે કે આપ ચલે જાયેંગે તો ફિર સત્સંગ બિલકુલ નહીં રહેગા, જરા ભી સત્સંગ નહીં રહેગા.
સત્સંગ સુલભ તો નહીં હૈ ઉતના, ઇસલિયે જબ તક સત્સંગ મિલે તક તો કામ કરને કે દરકાર જ્યાદા રખની ચાહિયે, ક્યોંકિ સત્સંગ ઇતના સુલભ નહીં હૈ. ઓર સત્સંગ મિલતા હૈ ઉસ વક્ત હમ હમારા કામ નહીં કરતે તો સત્સંગ કહાં તક મિલતા રહેગા, ક્યોંકિ હમકો તો સત્સંગ કા કિંમત આઈ નહીં, ઉસકા મૂલ્યાંકન કિયા નહીં, એસે સમય ગવા દિયા તો સત્સંગ ભી ચલા જાયગા, જલ્દી પૂરા હો જાયગા. પણ ઇસલિયે સત્સંગ મિલે તો કામ કર લેના, વરના સત્સંગ મિલને વાલા નહીં હૈ, બહુ દુર્લભ ચીજ હૈ. પરિણતિ થઈ ગઈ છે અને આકુળતા છે, છતાં નથી લાગતી આકુળતા. તો પરિણામ બહાર જાય અને આકુળતા ન થાય એવું બને જ નહીં. આકુળતા વાળા જ હોય છે, પણ આપણો ઉપયોગ એટલો સૂક્ષ્મ ન હોય એટલે પણ ન જણાય. અવલોકન બારીક ન હોય અને આપણે ટેવાઈ ગયા હોય, ટેવાઈ ગયા હોય એને ન લાગે. એટલી તો પહેલી વાત વેદનામાં આવવાની શું છે કે વર્તમાન પરિસ્થિતિ બરદાસ્ત નથી થતી ત્યારે જીવ વેદનામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિ બરદાસ્ત થતી હોય તો આત્મશાંતિ જોઈએ છે એ વાત રહેતી નથી, કેમ કે આપણને તો શાંતિ છે. પછી શાંતિ જોઈએ છે એ વાત ક્યાં રહી, એમ થઈ ગયું.
કઈ રીતે
એટલે આપણે પરિસ્થિતિ એ લખ્યું, જો આમનામ પરિસ્થિતિ ચાલી જાય તો આ જ સ્થિતિમાં ભોગ પૂરો થઈ જાય, અને જે બધા પ્રતિબંધો ઊભા છે, પ્રકૃતિ દોષો ઊભા છે, વિપરીત અભિપ્રાયો ઊભા છે, એની પાછળ પરંતુ જન્મ મરણનું પરિભ્રમણ ઊભું છે, એ બધાનું શું? નહીં તો ચિંતા ઊભી થવી જ જોઈએ. ચિંતા ઊભી ન થાય તો એ ચિંતા વગર તો આ બધામાં કાંઈ ફેરફાર જ ન થાય, બધું એમને અકબંધ રહી જાય. જેટલું ઊંટું છે એ બધું એમને જ રહે, અને પરિણામે પછી આગળ વધારે નીચે ઉતરવું, ઉતરવાનો જ વારો આવે છે. આકુલતા આકુલતા છે, માટે આકુલતા દેખાવી જોઈએ. આમ તો માણસ એમ કે માણસ થાકી ગયો હોય તો આરામ કરવાથી એને સારું લાગે, પણ ખરેખર સ્વરૂપમાં પરિણામ ઠરે એ જ આરામ છે. સ્વરૂપ જ પોતાનું વિશ્રામ ધામ છે. એને છોડીને કોઈ ગાડલા પલંગમાં, ક્યાંય પથારીમાં, કોઈ બીજી જગ્યાએ આરામની કલ્પના એ જીવને આકુલતા છે. ખરેખર દુઃખમય વાત છે, દુઃખમય ભાવ છે. મૂળ વાત એવી છે, અસલ વાત એવી છે. વિશ્રામ ધામને છોડીને આરામ કેવો હોય શકે? નહીં કે થઈ શકે નહીં, છતાં કલ્પના કરે એમાં તો આકુલતાથી વાત છે. હા, છે બધે આકુલતા પાછી, એમ નથી લાગવી જોઈએ એટલે છે માટે લાગવી જોઈએ, નથી લાગતી એ દુઃખમાં સુખની કલ્પના કરી છે, મોટો વિપર્યાસ છે.
फॉर्मेलिटीज के अभिप्राय में हमारा ऐसा रहता है कि दूसरे को खराब नहीं लगे. फॉर्मेलिटीज करने के पीछे में जो अभिप्राय है वो तो इतना है कि दूसरे को खराब नहीं लगे, तो क्या वो अभिप्राय ठीक है या खराब गलत है?
खराब अच्छा लगाने का सवाल नहीं है, जो लौकिक व्यवहार है वो उचित व्यवहार होना जरूरी है, और उसके लिए फॉर्मेलिटी का मतलब क्या है कि एक ऊपर ऊपर से वो बात को फिनिश करना है, अंदर से कोई अपना लगाव नहीं हुए, उतनी बात है. अपन उस कल्पना में क्यों जाए, उसको कैसा लगेगा वैसा लगेगा, वहां तक परिणाम को क्यों लंबाए, वो कोई आवश्यक बात नहीं है. लौकिक दृष्टि से जो संबंध है उसका उसी तरह से फॉर्मालिटी कर लेने की बात रहती है, इससे ज्यादा नहीं. फिर क्या लगेगा क्या नहीं लगेगा, हम इतना लंबा इसकी विचारणा में क्यों जाएं? हमारा कोई अभिप्राय तो है नहीं लगाने का नहीं लगाने का, फॉर्मेलिटी होनी चाहिए, होगी बात खत्म। नहीं लगना वो आपके व्यवहार पर नहीं है, वो इनके उदय भाव पर है। अपने व्यवहार से कोई लगना नहीं लगना होता ही नहीं है, वो तो उनके उदय भाव को उन अनुसार वो परिणमन कर लेते हैं। चाहे हमारी फॉर्मेलिटी ठीक हो या कुछ कमी हो क्षति वाली हो, अगर पुण्योदय होता है तो उनको वो गौण हो जाता है। तो कम फॉर्मेलिटी करते तो भी वो अधिक मान लेते हैं, और हम अधिक करें तो भी कम मान सकते हैं। तो कोई हमारे पर, जब वो बात हमारे कार्य पर आधारित ही नहीं है, फिर हम इसको इस विचार को क्यों लंबाए, और न हमारा कोई अभिप्राय होना चाहिए लगने लगाने का। लोग समझना बन जाता, क्योंकि फिर ये लक्ष्य हो जाएगा कि उनको कैसा लगा, हमने इतना व्यवहार किया तो उनको कैसा लगा, वो बात का लक्ष्य रहेगा। तो हमारा परिणाम तो इतना खींचेगा कि कोई आवश्यकता तो है नहीं परिणाम खींचाने की।
जब तक जीव को तैयारी से आप कल्याण का साधन करना रहा है, तब तक उस देह में आप अपरिणामिक का सेवन करना योग्य है।
इसमें उसका अर्थ भी लिखा है आगे कि अपरिणामिक माने देह के प्रति ममत्व के कारण से नहीं, परंतु इस देह से, उस देह के निमित्त से कुछ धर्म साधन भी होता है सत्संग आदि, तो इसके लिए उसको ठीक, वो ठीक करने का उपचार अभिप्राय इस अभिप्राय से हो जाए तो वो बात ठीक है, उसमें कोई बाधा नहीं है। जैसे बहुत बीमारी होती है तो आदमी बैठ नहीं सकता, चल नहीं सकता, आना जाना नहीं हो सकता, उसको हॉस्पिटलाइज करना पड़ता, तो उसमें उसको सत्संग में अंतराय पड़ता है। तो उस कारण से उपचार किया जाए उसी अभिप्राय से, देह की ममता के लिए नहीं, या इस देह अच्छा रहेगा तो भोग उपभोग हो सकेगा, उस कारण से नहीं, वो बात करेंगे, उस कारण से नहीं, उस अभिप्राय से नहीं। अभिप्राय तो आत्मकल्याण का रख करके अगर कुछ उपचार किया जाए तो उसको अपरिणामिक ममता बोलने में आई है। કરે તો એમાં એવું છે કે બે જણા નથી છેતરાતા, એક કર્મ પરમાણુ, કર્મના પરમાણુ તો તમારો જેવું પરિણામ હશે એવો જ અનુબંધ થશે, અને એક સર્વજ્ઞ નહીં છેતરાય, બે જણા નહીં છેતરાય, બાકી બીજા જેવો છેતરાય એમાં પોતાનો આત્મા પહેલા છેતરાય છે. નુકસાન તો પોતાને આવવાનું છે, પોતાના ખોટા પરિણામથી નુકસાન તો પોતાને આવવાનું છે, પોતાના પરિણામથી બીજાને તો નુકસાન નથી. અને શુદ્ધ અંતકરણથી જે આત્મકલ્યાણ કરવા ઈચ્છે છે એ શા માટે એવું કરે? અંતકરણમાં મલિનતા છે, એ ગમે એ ઓથ પકડે, એ ગમે તે બાનું પકડે, કોઈ બાને કોઈ કામ કરે, કોઈ બાને કોઈ કામ કરે તો એ તો માયાચાર થઈ ગયો.
જબ તક બને જબ તક પ્રયોગ કરના ચાહીએ, જબ તક અપને છે બને જબ તક
પ્રયોગ કરના ચાહીએ, બને તબ તક
પ્રયોગ કરના ચાહીએ,
જ્યાં સુધી બને ત્યાં સુધી પ્રયોગ કરવો.
હા, પ્રયોગ તો કરના છે, કયો ને વો બાત તો શરૂ મેં આ ગઈ.
શરીરથી પોતે કેવો દેખાવ છું, એ રીતે જે સાવધાની વર્તે છે એમાં જે